એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપણી આજની જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ, રોન ચર્નોનું ધ હાઉસ ઓફ મોર્ગન. આમ તો શીર્ષક લાંબુ છે, પણ મૂળ વાત મોર્ગન પરિવાર અને આધુનિક નાણાકીય જગતના ઉદયની છે.
હા, બરાબર. આ કોઈ સામાન્ય બેંકની વાર્તા નથી. આ તો એમ કહી શકાય કે એક આખા સામ્રાજ્યની ગાથા છે. મોર્ગન પરિવારની ચાર પેઢીઓ અને કેવી રીતે એમની નાણાકીય સંસ્થાએ અમેરિકા અને દુનિયાના અર્થતંત્રને આકાર આપ્યો.
અને એમની વાત આજે પણ એટલી જ મહત્વની છે, નહીં? મતલબ ખાલી ઇતિહાસ નથી આ.
ચોક્કસ, આ વાર્તા આપણને શક્તિ, પૈસા અને પ્રભાવ આ બધાના ગૂંચવાયેલા સંબંધો સમજાવે છે. કેવી રીતે એક ખાનગી પરિવારે સરકારો કરતાં પણ વધારે તાકાત મેળવી લીધી,
કેવી રીતે એમણે અમેરિકાના ઉદ્યોગોને એમ કહીએ કે પૈસા પૂરા પાડ્યા, બજારોને સ્થિર કર્યા, અને પેલી વિશ્વયુદ્ધોમાં પણ એમની ભૂમિકા હતી, ખરું ને?
હા, બિલકુલ. એટલે આ વાર્તા ખાલી ભૂતકાળની નથી, એમાં આજના સમય માટે પણ ઘણા બોધપાઠ છે. પેલો ખાનગી શક્તિ અને જાહેર હિત વચ્ચેનો જે સંઘર્ષ છે ને,
જે આજે પણ આપણે જોઈએ છીએ, મોટી ટેક કંપનીઓ, ગ્લોબલ કોર્પોરેશન્સ.
બસ એ જ તણાવ ત્યારે પણ હતો. એટલે આ પુસ્તક એમ કે આપણને આજની દુનિયા સમજવામાં પણ મદદ કરે છે. તો ચાલો ને આ સફર શરૂ કરીએ.
ચાલો. તો શરૂઆત ક્યાંથી? વોલ સ્ટ્રીટ?
ના, એ જ તો મજા છે. ચેરનો આપણને વોલ સ્ટ્રીટ નહીં, પણ સીધા લંડન લઈ જાય છે, વિક્ટોરિયન લંડન.
ઓ, લંડન કેવી રીતે?
ત્યાં એક અમેરિકન વેપારી બેન્કર હતા, જ્યોર્જ પીબોડી. એમણે યુરોપની મૂડી અમેરિકા તરફ વાળવાનું શરૂ કર્યું. એમણે પાયો નાખ્યો કે આંતરરાષ્ટ્રીય નાણામાં વિશ્વાસ અને પ્રતિષ્ઠા કેટલા જરૂરી છે.
અને પછી આવ્યા જુનિયર સ્પેન્સર મોર્ગન, પીબોડીના ભાગીદાર બન્યા.
હા, કનેક્ટિકટના વ્યાપારી હતા, પીબોડી સાથે જોડાયા અને પછી 1864માં પોતાની પેઢી સ્થાપી, જે એસ મોર્ગન એન્ડ કો. જુનિયસ મોર્ગનનો મુખ્ય ભાર આંતરરાષ્ટ્રીય સંબંધો અને ચારિત્ર્ય પર હતો. બેન્કિંગ એટલે વિશ્વાસ, એમનું માનવું હતું.
અને આ જ મૂલ્યો એમના દીકરા એટલે કે જેપી મોર્ગન પિયર પોઈન્ટ મોર્ગનમાં ઉતર્યા.
બરાબર.
જેપી મોર્ગનને પિતા પાસેથી એ શીખ્યું કે બેન્કિંગ ખાલી પૈસાની લેવડદેવડ નથી, એમાં માહિતી જોઈએ, સંબંધો જોઈએ અને સમય પારખવાની આવડત જોઈએ.
એમનું પેલો એંગ્લો અમેરિકન એપ્રોચ પણ રસપ્રદ છે, લંડનની સ્થિરતા અને અમેરિકાની ગતિશીલતાનું મિશ્રણ.
હા, એમનું શિક્ષણ પણ એવું જ હતું, યુરોપમાં ભણ્યા, લંડનમાં તાલીમ લીધી અને પછી અમેરિકન સિવિલ વોર વખતે, ખબર છે, એમણે યુનિયન ગવર્મેન્ટ માટે લોનની વ્યવસ્થા કરી, એનાથી એમની પ્રતિષ્ઠા વધી.
એ વખતે એમને સમજાયું હશે કે જોખમથી ભાગવાનું નથી, પણ એને સમજવાનું છે.
ચોક્કસ.
અને પછી ન્યૂયોર્કમાં પિતાના પ્રતિનિધિ તરીકે કામ શરૂ કર્યું. ન્યૂયોર્ક ત્યારે નવું ફાઇનાન્શિયલ સેન્ટર બની રહ્યું હતું.
અને ત્યાંથી શરૂ થયો જેપી મોર્ગનનો અસલી ઉદય, ખાસ કરીને રેલરોડ ક્ષેત્રમાં. એ માત્ર ફાઇનાન્સ નહોતા કરતા એમ કહેવાય છે.
ના ના, એનાથી ઘણું વધારે. એમણે મોર્ગનાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી, મતલબ કે કોઈ કંપની ખોટમાં હોય, અસ્તવ્યસ્ત હોય તો એને પોતાના હાથમાં લેતા
અને પછી
એનું પુનર્ગઠન કરતા. દેવું ઓછું કરવું, મેનેજમેન્ટ સુધારવું અને ઘણીવાર તો હરીફ કંપનીઓને ભેગી કરીને મોટી એક જ કંપની બનાવી દેવી, ટ્રસ્ટ જેને કહેવાય.
એટલે સ્પર્ધા ખતમ. અમુક લોકો તો કહેતા હશે કે આ તો મોનોપોલી બનાવવાની વાત છે. ચર્નો આ વિશે શું કહે છે?
હા, એ ટીકા તો હતી જ, અને ચર્નો એ બરાબર બતાવે છે. મોર્ગનનો તર્ક એ હતો કે ભાઈ, આ અંધાધૂંધ સ્પર્ધાથી નુકસાન થાય છે, બજારમાં સ્થિરતા અને કાર્યક્ષમતા લાવવી જરૂરી છે.
પણ ટીકાકારો કહેતા કે આ તો નાનાઓને ખતમ કરીને સત્તા જમાવવાની રમત છે.
બરાબર. સત્ય કદાચ બંનેની વચ્ચે ક્યાંક હતું, અને એ જમાનો પણ એવો હતો ને, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે મજબૂત એ ટકે.
અને આ મોર્ગનાઇઝેશનના પરિણામો કેવા આવ્યા?
કોલરની કંપની, આ બધું મોર્ગનના કારણે શક્ય બન્યું. એ ખાલી બેન્કર નહોતા રહ્યા, અમેરિકન ઇન્ડસ્ટ્રીના આર્કિટેક્ટ બની ગયા હતા.
ઉદ્યોગના આર્કિટેક્ટથી દેશના તારણહાર સુધીની સફર. 1895ની ઘટના યાદ આવે છે, જ્યારે યુએસ ટ્રેઝરી લગભગ ખાલી થઈ ગઈ હતી.
હા, એ બહુ જ નાટકીય કિસ્સો છે. સરકાર પાસે સોનાનો ભંડાર ખલાસ થઈ ગયો હતો,
રાષ્ટ્રપતિ ક્લીવલેન્ડે ગુપ્ત રીતે મોર્ગનની મદદ માંગી.
અને મોર્ગને શરતો મૂકી?
બિલકુલ. વ્હાઇટ હાઉસમાં મીટિંગ થઈ. મોર્ગને પોતાની શરતો પર પોતાના સિન્ડિકેટ દ્વારા સરકારને સોનું ઉધાર આપીને બચાવ્યું. આનાથી એ સાબિત થયું કે એમની તાકાત કેટલી હતી.
1895માં તો એમણે સરકારને બચાવી, પણ આ શક્તિનો પરચો ફરી ક્યારે દેખાડ્યો?
ઓહો, 1907ની પેનિક, એ તો એનાથી પણ મોટી વાત હતી. બેંકો, ટ્રસ્ટ કંપનીઓ, બધું ધડાધડ બંધ થવા લાગ્યું. વોલ સ્ટ્રીટ પર ગભરાટનો માહોલ.
અને સરકાર પાસે કોઈ ઉપાય નહોતો? ફેડરલ રિઝર્વ તો હતું નહીં?
બિલકુલ નહીં. ત્યારે ફરી 70 વર્ષના જેપી મોર્ગન મેદાનમાં આવ્યા. ચેરનો એ દૃશ્યનું વર્ણન કરે છે ને, એમની પેલી લાઇબ્રેરીનું.
હા, જાણે કોઈ ફિલ્મનું દૃશ્ય હોય. બધા મોટા બેન્કરો ભેગા થયા છે, ડરેલા છે.
અને વચ્ચે મોર્ગન શાંત પણ એકદમ દ્રઢ. નક્કી કરી રહ્યા છે કે કોને બચાવવા, કોને નહીં. કહેવાય છે કે એમણે લાઇબ્રેરીના દરવાજા બંધ કરી દીધા હતા જ્યાં સુધી બધા સંમત ન થયા. પોતાના પૈસા પણ જોખમમાં મૂક્યા.
આ તો એમની શક્તિની પરાકાષ્ઠા કહેવાય. પણ આનાથી પેલો સવાલ ઊભો થયો હશે ને કે દેશની આર્થિક સલામતી એક માણસના હાથમાં.
એક્ઝેક્ટલી, એ જ થયું. આ ઘટના પછી જ બધાને લાગ્યું કે ના, હવે કાયમી સરકારી સંસ્થા હોવી જોઈએ. અને એટલે જ 1913માં ફેડરલ રિઝર્વની સ્થાપના થઈ.
પણ આટલી બધી શક્તિનો વિરોધ પણ થયો હશે પેલી પ્યુજો કમિટી.
હા, 1912માં એમની પર મની ટ્રસ્ટ ચલાવવાનો આરોપ લાગ્યો. કમિટી સામે એમની પૂછપરછ થઈ, જે એમણે માટે બહુ અપમાનજનક રહી. કહેવાય છે કે આના આઘાતમાંથી એ બહાર ન આવી શક્યા અને 1913માં એમનું અવસાન થયું.
જેપી મોર્ગન પછી કોણ? એમના દીકરા જેક મોર્ગન?
હા, જેપી મોર્ગન જુનિયર એટલે કે જેક મોર્ગને કમાન્ડ સંભાળી. એ પિતા જેવા કદાવર નહોતા, પણ એમણે પેઢીને એક નવા યુગમાં દોરી. એમના સમયને ડિપ્લોમેટિક એજ કહે છે.
એનું જ કારણ?
મુખ્યત્વે પહેલું વિશ્વયુદ્ધ. જેક મોર્ગનની પેઢીએ બ્રિટન અને ફ્રાન્સ માટે મુખ્ય ફાઇનાન્શિયલ એજન્ટ તરીકે કામ કર્યું. અબજો ડોલર્સના બોન્ડ વેચ્યા, અમેરિકાથી શસ્ત્રો અને સામાન ખરીદવામાં મદદ કરી. આનાથી એમનો વૈશ્વિક પ્રભાવ ખૂબ વધ્યો.
પણ અમેરિકા તો શરૂઆતમાં તટસ્થ હતો, આનાથી વિવાદ ન થયો?
થયો જ ને. ઘણા માનતા હતા કે મોર્ગન હાઉસે અમેરિકાને યુદ્ધમાં ધકેલ્યું. પેલો 1920નો વોલ સ્ટ્રીટ બોમ્બિંગ એમની ઓફિસની બહાર જ થયેલો. એ કદાચ આ ગુસ્સાનું જ પરિણામ હતું.
યુદ્ધ પછી 1920નો દાયકો તો તેજીનો હતો, પણ પછી આવી મહામંદી, એની શું અસર થઈ?
મહામંદીએ ફરી વોલ સ્ટ્રીટ અને બેન્કોને લોકોના નિશાના પર લાવી દીધા. પેકોરા કમિટીની તપાસ થઈ. એમાં મોર્ગન હાઉસની કેટલીક અંદરની વાતો બહાર આવી, જેમ કે પ્રભાવશાળી લોકોને આઈપીઓમાં શેર આપવા માટેની પ્રેફર્ડ લિસ્ટ. આનાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો.
અને એ બધાનું પરિણામ એટલે ગ્લાસ-સ્ટીગલ એક્ટ 1933.
હા, આ કાયદો બહુ મહત્વનો હતો. એણે કહ્યું કે જે બેન્કો લોકોની ડિપોઝિટ લે છે, કમર્શિયલ બેન્કિંગ, એ શેરબજારનું જોખમી કામ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ન કરી શકે. બંનેને અલગ કરવા પડશે.
ઓહ, અને મોર્ગન હાઉસ તો બંને કરતું હતું, તો એમના માટે આ મોટો ફટકો હતો.
જબરદસ્ત ફટકો. એમને પસંદ કરવું પડ્યું કે શું કરવું. અને 1935માં લગભગ 100 વર્ષ જૂનું હાઉસ ઓફ મોર્ગન બે ભાગમાં વહેંચાઈ ગયું.
બે ભાગ? કયા કયા?
કોમર્શિયલ બેન્કિંગનો ધંધો જેપી મોર્ગન એન્ડ કો તરીકે ચાલુ રહ્યો, જે પછીથી મોર્ગન ગેરંટી ટ્રસ્ટ બન્યું. અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ માટે જેક મોર્ગનના દીકરા હેનરી મોર્ગન અને હેરલ્ડ સ્ટેનલી જેવા લોકોએ નવી પેઢી શરૂ કરી. મોર્ગન સ્ટેનલી, એક રીતે મૂળ સામ્રાજ્યનો અંત આવ્યો.
પણ પછી આ બંને કંપનીઓનું શું થયું? મોર્ગન નામનો પ્રભાવ ખતમ થઈ ગયો?
ના, એવું નથી. બંને કંપનીઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સફળ થઈ. જેપી મોર્ગન એન્ડ કો મોટી કોમર્શિયલ બેંક બની અને મોર્ગન સ્ટેનલી તો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ. પણ હા, ચેરનો કહે છે એમ, સમય જતાં, ખાસ કરીને 70-80ના દાયકામાં પેલી જૂની મોર્ગન સંસ્કૃતિ હતી ને, ચારિત્ર્ય, લાંબા ગાળાના સંબંધો, એ થોડી ઓછી થઈ ગઈ. બજારમાં આક્રમકતા વધી, મૂળ પરિવારનો પ્રભાવ પણ ઘટ્યો, પણ નામનો જાદુ તો રહ્યો જ.
ખરેખર એક પેઢીથી બીજી પેઢી સુધીની આખી ગાથા છે. હવે થોડી વાત કરીએ એમના મૂળભૂત સિદ્ધાંતોની. એમનું દર્શન શું હતું? કઈ વાતો એમને ચલાવતી હતી?
એમની ફિલોસોફી એમ કહી શકાય કે થોડી કુલીન હતી. એ બેન્કિંગને ખાલી પૈસા કમાવાનો ધંધો નહોતા ગણતા, પણ એક જેન્ટલમેનલી પ્રોફેશન માનતા હતા, જેમાં ચારિત્ર્ય, ઈમાનદારી, નિર્ણયો આ બધું સર્વોપરી હતું.
પેલું જેપી મોર્ગનનું વાક્ય યાદ આવે છે, જેના પર વિશ્વાસ નથી એને હું બધા બોન્ડ સામે પણ પૈસા ના આપું.
બસ એ જ, એમના માટે પ્રતિષ્ઠા નફા કરતાં પણ વધુ કિંમતી હતી, અને ચેરનોના મતે આ ખાલી કહેવાની વાત નહોતી, એમના ધંધાનો પાયો જ આ હતો.
અને સ્પર્ધા પ્રત્યેનો એમનો અભિગમ, એમને સ્પર્ધા નહોતી ગમતી.
હા, જેપી મોર્ગન માનતા હતા કે વધુ પડતી સ્પર્ધા નુકસાનકારક છે, અરાજકતા ફેલાવે છે. એમનું ધ્યેય બજારોમાં વ્યવસ્થા અને કાર્યક્ષમતા લાવવાનું હતું, એટલે જ એ કંપનીઓને ભેગી કરી દેતા. એમના મતે આ તાર્કિક હતું.
આમાં થોડી પેલી પેટર્નલિસ્ટિક ભાવના પણ દેખાય છે, નહીં કે અમે શક્તિશાળી છીએ એટલે સમાજનું ધ્યાન રાખવાની અમારે જવાબદારી છે.
કહી શકાય જેપી મોર્ગન પોતાને ખાલી પૈસાના રખેવાળ નહીં, પણ કંઈક અંશે અમેરિકાના આર્થિક ભાગ્યના રક્ષક પણ માનતા હતા. એ ઉમરાવોની જવાબદારીવાળી વાત. અલબત્ત ટીકાકારો કહી શકે કે આ પોતાની સત્તાને યોગ્ય ઠેરવવાનો એક રસ્તો હતો.
નફા સિવાય બીજું શું હતું? પ્રતિષ્ઠા, સમાજમાં માન, પેલો એમનો કલા સંગ્રહ, મ્યુઝિયમોને દાન.
હા, એ બતાવે છે કે એમને ખાલી પૈસા નહોતા જોઈતા. એમને અમેરિકાના ઉચ્ચ વર્ગમાં, જે યુરોપના કુલીન વર્ગ જેવો હતો, એમાં સ્થાન જોઈતું હતું. કલા અને સંસ્કૃતિ એ પ્રતિષ્ઠાના પ્રતીક હતા. અને હા, અમેરિકાને મહાસત્તા બનાવવાની ભાવના પણ હતી, દેશભક્તિ પણ કહી શકાય.
અને મુશ્કેલીઓ આવે ત્યારે, જેમ કે 1907ની કટોકટી, ત્યારે એમનો અભિગમ કેવો રહેતો?
એકદમ શાંત, ગૌરવ અને સંયમ જાળવી રાખવાનો, ગભરાયા વગર પોતાની બધી શક્તિ અને સંબંધોનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો. 1907માં એમણે એ જ કર્યું હતું. અફરાતફરી વચ્ચે પણ વ્યવસ્થિત રીતે કામ કર્યું.
ચાલો હવે પેલી ત્રણ મુખ્ય ઘટનાઓ પર આવીએ જેણે મોર્ગન હાઉસનો ઇતિહાસ જ બદલી નાખ્યો. પહેલી કઈ ગણવી?
મારા મતે 1895નો ટ્રેઝરી બચાવ, જ્યારે અમેરિકી સરકાર લગભગ નાદાર થવાની હતી, સોનું ખલાસ થઈ ગયું હતું.
અને મોર્ગને આવીને સરકારને બચાવી, જાણે પોતે સરકાર હોય.
લગભગ એવું જ. એમણે રાષ્ટ્રપતિને મળીને પોતાની શરતો પર સોનું આપવાની ઓફર કરી. સરકારે માનવું પડ્યું. આ ઘટના એટલા માટે મહત્વની હતી કે એણે દેખાડ્યું કે ખાનગી નાણાકીય તાકાત સરકાર કરતાં પણ વધુ હોઈ શકે છે. ક્ષણભર માટે તો અમેરિકાની આર્થિક લગામ મોર્ગનના હાથમાં હતી.
આ ખરેખર બહુ મોટી વાત કહેવાય. બીજી ઘટના
1907ની પેનિક, આપણે જેની વાત કરી, જ્યારે આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ ભાંગી પડવાની અણી પર હતી.
અને મોર્ગને ફરી બધું સંભાળી લીધું. આ વખતે શું અલગ હતું કે એ ટર્નિંગ પોઈન્ટ બન્યું?
આ વખતે એમની ભૂમિકા વધુ સીધી હતી. એમણે પોતાની લાઇબ્રેરીમાંથી આખું બચાવ અભિયાન ચલાવ્યું. આ એમની શક્તિનો શિખર હતો. પણ આ જ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે દેશ એક વ્યક્તિ પર આટલો નિર્ભર ન રહી શકે. આના કારણે જ ફેડરલ રિઝર્વની સ્થાપના થઈ. એટલે આ એમની જીત પણ હતી અને એમની અમર્યાદ શક્તિના અંતની શરૂઆત પણ.
રસપ્રદ. અને ત્રીજી, જેણે ખરેખર અંત આણ્યો.
ગ્લાસ-સ્ટીગલ એક્ટ 1933, મહામંદી પછીનો એ કાયદો જેણે કમર્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગને અલગ કરી દીધા.
અને એણે સીધો મોર્ગન હાઉસના મૂળ પર જ ઘા કર્યો.
આ કેમ આટલું મોટું પરિવર્તન હતું?
કારણ કે એણે એક સદી જૂના એકીકૃત હાઉસ ઓફ મોર્ગનને તોડી નાખ્યું. જે પેઢી બંને કામ કરતી હતી એને હવે એક જ પસંદ કરવાનું હતું. આ માત્ર કાયદો નહોતો, એ મોર્ગન સામ્રાજ્યના મૂળ વિચારનો જ અંત હતો. ભલે પછી એમાંથી બે સફળ કંપનીઓ બની, પણ પેલું મૂળ સ્વરૂપ ખતમ થઈ ગયું. એમાંથી આપણે શું શીખી શકીએ? સામાન્ય શ્રોતાઓ માટે આમાં શું છે?
સૌથી પહેલી વાત જે ચરનો વારંવાર કહે છે તે છે ચારિત્ર્યનું મહત્વ. મોર્ગન સામ્રાજ્ય પૈસા પર નહીં પણ વિશ્વાસ પર ટકેલું હતું. એમની પ્રતિષ્ઠા જ એમની ખરી મૂડી હતી. જ્યારે એ પ્રતિષ્ઠા પર સવાલ ઉઠ્યા ત્યારે જ એમની શક્તિ ઓછી થવા માંડી. આજકાલ ભલે બધું ઝડપી લાગે, પણ લાંબે ગાળે તો વિશ્વાસ અને ચારિત્ર જ કામ આવે છે.
સાચી વાત છે. બીજો કયો મુદ્દો?
લાંબા ગાળાની વિચારસરણી. મોર્ગન પેઢીએ ક્યારે ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાનું નુકસાન નથી કર્યું. એ ધીરજથી રોકાણ કરતા, સંબંધો બનાવતા. આજના ક્વાર્ટરલી રિઝલ્ટ્સવાળા જમાનામાં આ બહુ મહત્વનું છે.
અને શક્તિ સાથે આવતી જવાબદારી,
એ ત્રીજો મુદ્દો.
જેપી મોર્ગન માનતા હતા કે એમની પાસે શક્તિ છે તો સમાજ પ્રત્યે જવાબદારી પણ છે. એમની વાર્તા એ સવાલ હંમેશા પૂછે છે કે ખાનગી શક્તિનો ઉપયોગ જાહેર હિત માટે કેવી રીતે થાય અને એની મર્યાદા શું. લોકશાહીમાં આ સંતુલન બહુ નાજુક હોય છે.
કોઈ ચોથો બોધપાઠ પણ છે?
પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા. જ્યારે ગ્લાસ-સ્ટીગલ એક્ટે બધું બદલી નાખ્યું ત્યારે એ લડવાને બદલે અનુકૂલન સાધીને આગળ વધ્યા. મૂળ સિદ્ધાંતો જાળવી નાખીને પદ્ધતિ બદલવાની આ આવડત જ એમને ટકાવી રાખી. અને છેલ્લે પેલો હંમેશનો તણાવ, ખાનગી મહત્વાકાંક્ષા અને જાહેર હિત. મોર્ગનની આખી વાર્તા આ બે છેડા વચ્ચે ઝોલા ખાય છે. એમની સફળતા અને નિષ્ફળતા બંને આપણને આ સંતુલન વિશે ઘણું શીખવે છે.
ખૂબ સરસ. હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. શ્રોતાઓ માટે ત્રણ મુખ્ય તારણો શું હોઈ શકે જે તેઓ યાદ રાખે? એક, ભાવનાત્મક અંતર્દૃષ્ટિથી શરૂ કરીએ.
ભાવનાત્મક રીતે મને લાગે છે કે આ વાર્તા બતાવે છે કે ખૂબ શક્તિ અને સંપત્તિ સાથે એક પ્રકારની એકલતા અને જવાબદારીનો ભાર પણ આવે છે. જેપી મોર્ગનના નિર્ણયો લાખો લોકોને અસર કરતા, પણ એ વિશ્વાસ કોના પર મૂકે? એમનું પેલું કહેવું કે મારે પબ્લિકને કશું આપવાનું નથી એ કદાચ ખાલી ઘમંડ નહોતું, પણ એ ઊંચાઈ પરની વાસ્તવિકતા અને અલગતાપણું હતું. એ શક્તિની એક કિંમત હતી.
ઊંડી વાત કરી. હવે એક બૌદ્ધિક અંતર્દૃષ્ટિ.
બૌદ્ધિક રીતે આ પુસ્તક સ્પષ્ટ કરે છે કે મૂડીવાદ કોઈ આપોઆપ બનેલી વ્યવસ્થા નથી. એ સતત માણસો દ્વારા, નવી શોધો દ્વારા, સંસ્થાઓ દ્વારા બદલાતી રહે છે. મોર્ગન હાઉસે ખાલી પૈસા નહોતા બનાવ્યા, એમણે નાણાકીય વ્યવસ્થાના નવા સ્વરૂપો બનાવ્યા. રિલેશનશિપ બેન્કિંગ, ઇન્ડસ્ટ્રીયલ કોન્સોલિડેશન, આંતરરાષ્ટ્રીય નાણું, જેણે આધુનિક અર્થતંત્રનો પાયો નાખ્યો. એટલે મૂડીવાદનો ઇતિહાસ એ સતત થતા ફેરફારોનો ઇતિહાસ છે.
અને છેલ્લે એક સાર્વત્રિક અંતર્દૃષ્ટિ જે સૌને લાગુ પડે.
સાર્વત્રિક સત્ય એ જ છે કે લાંબા ગાળાની સફળતાનો આધાર ચારિત્ર્ય અને વિશ્વાસ છે. મોર્ગન સામ્રાજ્ય ભલે અબજો ડોલરનું હતું, પણ એનો પાયો તો વિશ્વાસ હતો. જ્યારે લોકોનો વિશ્વાસ ડગ્યો ત્યારે જ એ સામ્રાજ્ય નબળું પડ્યું. જેપી મોર્ગનનું પેલું વાક્ય ફરિયાદ કરીએ, જેના પર ભરોસો નથી એને હું બધા બોન્ડ સામે પણ પૈસા ન આપો. આ વાત આજે પણ એટલી જ સાચી છે, પછી ભલે તમે કોઈપણ ક્ષેત્રમાં હો.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.